તારીખ 29/4/1993 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવ ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 36
ચિદવિલાસ બીજો પાર્ગ્રાફ પહેલો પાર્ગ્રાફ ચાલી ગયો. ગુણમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય સાધનો છે. એક ગુણમાં દ્રવ્ય ગુણ અને પર્યાય તો શું કહે? ગુણ તો ગુણ છે, પણ ગુણને દ્રવ્યના દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય છે. દ્રવ્ય પ્રધાનતાથી પણ ગુણની પરિભાષા આવે છે, ગુણ પ્રધાનતાથી પણ ગુણની પરિભાષા આવે છે, અને પર્યાય પ્રધાનતાથી પણ ગુણની પરિભાષા એ વ્યાખ્યા હોય છે. તો એ જે ત્રણ પ્રકારની વ્યાખ્યાઓ થાય છે એની પાછળ તે પ્રકારે જોવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવાની વાત છે. જ્ઞાનમાં એ ઉદ્દેશ ધારણ કરવો અને આ એક કાર્ય પદ્ધતિમાં અને સમજણ કરવામાં એક મહત્વપૂર્ણ કુંભ છે. વસ્તુનું યથાર્થ જ્ઞાન કરવામાં આ દ્રષ્ટિકોણ ન હોય તો ઘણી તકલીફ ઊભી થાય એવી પરિસ્થિતિ બને છે. કેમ કે અનાદિથી ભોગવાસનાને લીધે જીવને સમજવાની ભેદ પ્રધાન કાર્ય પદ્ધતિ છે. એ હૃદયને શાસ્ત્રની અંદર પણ હૃદય પ્રભોગો એનું પ્રતિપાદન ઘણા ઘણા વિસ્તારથી અતિ વિસ્તારથી છે. તો પણ અભેદને ગ્રહણ કરાવવાનો, અભેદને સમજાવવાનો આશય જોયેલો છે, આશય અભેદને સમજાવવો છે. એ અભેદને સમજાવવા માટે કાય વિશિષ્ટ અથવા તો ખાસ પ્રકારની સમજણ કરવાની પદ્ધતિ છે, જે આપણે વૈદિક શાસ્ત્ર છે એમાં વાત લીધી છે. એ એક વિષય છે અહીંયા કે ગુણને ગુણ દ્રષ્ટિએ જોવો, ગુણને દ્રવ દ્રષ્ટિએ જોવો, ગુણને પર્યાય દ્રષ્ટિએ જોયું. એવું ત્રણ આવે, દ્રવ્યને દ્રવ દ્રષ્ટિએ જોયું, દ્રવ્યને ગુણની દ્રષ્ટિએ જોયું, અને દ્રવ્યને પર્યાયની દ્રષ્ટિએ જોયું. એવી રીતે પર્યાયને દ્રવ દ્રષ્ટિએ જોયું, પર્યાયને ગુણ દ્રષ્ટિએ સ્વભાવ દ્રષ્ટિએ જોયું, અને પર્યાયને પર્યાય દ્રષ્ટિએ જોયું. આ ત્રણેયમાં આ પ્રકારના નવ ભંગ ભેદ છે. એનો પરમાર્થ શું થાય છે? જો મુદ્દો તો એ છે, આપણો જે મતલબ છે તો પરમાર્થના પારમાર્થિક લાભ માટેનો છે. તો એમાં જે આપણે બે દિવસ ચર્ચા ચાલે છે, આત્માને ઓળખવાની, આત્માનું ભાવભાષણ કરવાનું, એ જે સમ્યક દર્શનનું એક અનન્ય અને મહત્વપૂર્ણ કારણ છે. તો ત્યાં લક્ષણ છે એ પ્રગટ પર્યાયમાં છે, પણ એ પર્યાયમાં વ્યક્ત પર્યાયમાં સ્વભાવ અંશ ખુલ્લો છે. ત્યાં એની ગુણ દ્રષ્ટિથી, સ્વભાવ દ્રષ્ટિથી જોવું જોવાની એક કાર્ય પદ્ધતિ અથવા દ્રષ્ટિકોણ અપનાવવાનો છે, અથવા એને દ્રવ દ્રષ્ટિથી પણ જોતા શીખવું જોઈએ એ લક્ષણને દ્રવ્ય દ્રષ્ટિથી જોતા શીખવું જોઈએ. અને આચાર્ય નારાજનો પણ ત્યાં એ હેતુ છે, ત્યાં પર્યાયમાં રહેલા લક્ષણને પર્યાય દ્રષ્ટિથી તે બતાવવા ચાહતા નથી, ઈચ્છતા નથી, એમનો હેતુ એવો નથી, એ વિશે સ્પષ્ટ થાય છે. જયારે પ્રકરણ નીકળ્યું છે તો એમનું એ વિશે સ્પષ્ટ, વધારે સ્પષ્ટ થાય છે એવું આચાર્ય મહારાજનું પોતાનું વચન છે. લક્ષ છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે, કેમ કે એ જે લક્ષ છે એ તો દ્રવ સ્વભાવ છે, દ્રવનું લક્ષ કરવું છે, સ્વભાવ કોણ દ્રવનો છે, સ્વભાવનું લક્ષ કરાવવું છે. એટલે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તમે એનું લક્ષ કરાવો છો તો આમાં એવો એક ભાસ આવે છે કે એનાથી એ ભિન્ન છે, લક્ષણ થી લક્ષ ભિન્ન છે, આવું એક અહીંયા ભાસ આવે છે. અને આ એક સમસ્યા ઉભી થાય છે ત્યારે એનો ઉત્તર આપે છે કે જ્ઞાન થી ભિન્ન લક્ષણ નથી. હવે ત્યાં જ્ઞાન તો કરી જાય છે, યોગ છે લક્ષણ, છતાં એનાથી લક્ષ્ય ભિન્ન નથી એમ કહે છે. અખૂટ કારણ આપે છે આચાર્ય મહારાજ, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે, જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે. જ્ઞાન આત્મનો હો દ્રવ્યત્વે ન અભેદાત, આ તો સંસ્કૃત પેલું છે. જ્ઞાન અને આત્માની વચ્ચે જો દ્રવ્યપણે જોવામાં આવે, દ્રવ દ્રષ્ટિથી જોવામાં આવે, તો એને અમે દ્રવ્યપણે જોઈએ છીએ અને અભેદ જોઈએ છીએ. દ્રવ છે દ્રવ્યપણે અભેદ જોઈએ છીએ, એટલે અહીંયા અમે પર્યાયને દ્રવ્યપણે જોઈએ છીએ, પર્યાયને પર્યાયપણે નથી જોતા એમ કહે છે. આ એક પદ્ધતિ છે જ્ઞાન કરવાની, આ એક પદ્ધતિ છે. એ પ્રકરણ દક્ષિણ દિશાએ શરૂ કરે છે આ પ્રકરણની અંદર.
લક્ષ્મીથી લક્ષ ભિન્ન,
લક્ષ્મીથી લક્ષ ભિન્ન નથી એમ કહેવા માંગે છે. પણ આમ તો ભિન્ન દેખાય છે તો દ્રષ્ટિકોણ બદલાવે તો દ્રવ્યપણે જોયે, લક્ષણ ને પર્યાય પણ એને જો પણ દ્રવ્ય પણ એને જો એમ કહે છે. તમને ભિન્ન દેખાશે, ભિન્ન નહીં દેખાય, એટલા માટે કાલે આપણે થોડી વિશેષ ચર્ચા એ પણ ચાલે કે જો મૂળ પરમ તત્વ જે છે આત્માનું એ કેવળ દ્રવ્ય રૂપે હોત તો પર્યાયમાં લક્ષણથી એની પ્રાપ્તિ ન થાય. દ્રવ્ય તો નિત્ય છે અને જો એ નિત્ય જ હોત, દ્રવ્યપણે એ નિત્ય જ હોત તો અનિત્ય એવા ઉપયોગમાં પર્યાયમાં એની પ્રાપ્તિ ન થાય. જો તે કેવળ પર્યાય રૂપે અનિત્ય હોત તો દ્રવ્ય દ્રષ્ટિ ન થાય, એનાથી દ્રવ સ્વભાવ ઓખાત નહીં. માટે પંચા જોઈ કારણે એમ કહ્યું કે અનુભય સ્વરૂપ છે, ન તો નિત્ય છે ન તો અનિત્ય છે, અનુભય સ્વરૂપ છે. ઉદર સ્વરૂપ પણ ન
કહ્યું
નિત્ય નિત્ય સ્વરૂપ થઈ
ઉદય સ્વરૂપ તો ઉદય સ્વરૂપ થઈ જાય છે. નિત્ય સ્વરૂપ અને અનિત્ય સ્વરૂપ બંનેમાં બંને છે એમ તમે કહો, નિત્યાનિત્ય સ્વરૂપ છે એમ કહો, તો એ પ્રમાણનો વિષય થાય છે. અહીંયા દ્રષ્ટિનો વિષય પકડાવ્યો છે, નિશ્ચયનો વિષય પકડાવ્યો છે. એટલે ત્યાં પંચાય જૈવા નિશ્ચયની વ્યાખ્યા ચાલી છે. તો નિશ્ચય સ્વરૂપ શું? તો કે અનુભય સ્વરૂપ. ઉભય સ્વરૂપ નહીં, કેમ કે ઉભય સ્વરૂપ પ્રમાણનો વિષય છે. નિત્યાનિત્યનું નિષ્ફળ જ્ઞાન તો પ્રમાણનો વિષય માનો. નિશ્ચયના વિષયનો ભેદ પ્રકરણ ચાલ્યું છે ત્યાં. નિત્ય પણ વ્યવહારનો વિષય, નિત્ય કર્મ પણ વ્યવહારનો વિષય, અને અનુભવ સ્વરૂપે નિશ્ચય નિશ્ચય એમ થાય. એટલે પ્રકરણ જો બહુ સૂર્યવાસ તો બહુ સૂક્ષ્મ છે સિદ્ધાંતનો ગ્રંથ.
કોઈ ભેદ ન જોયા એમ કહેવાનું છે. અનુભવ કરીને કોઈ પ્રકારનો ભેદ ન જોયો એમ
જેવું છે એવું જ ભેદ ન જોવાની નિર્ભેદ છે અને નિર્ભેદ જેવું છે એમ કેવું
છે. જેવું છે
જેવું છે એવું એટલે કે નિર્ભેદ છે તેને નિર્ભેદ જોવું. શું નિત્ય અનિત્ય અભેદ છે એમ જોવું એમ એ નહીં. નિર્ભેદ છે દૂસરા હૈ કે અનાદિ સે જીવ પર્યાય બુદ્ધિ હોને સે પર્યાય મુંડ હૈ. और जो आत्मस्वरूप है, मूल स्वरूप है, वो पर्यायत्र से पार है. तो प्रमत और अप्रमत दोनों पर्यायत्व में समाविष्ट होता है. प्रमत भाव भी पर्याय रूप है, अप्रमत भाव भी पर्याय रूप है. तो मैं इससे पार हूं, मैं इससे पार हूं ऐसा ही मैं. पर्याय में पर्याय रूप से नहीं आया द्रव्य, जो सदा आया वो द्रव्य रूप से आया, अपने स्वरूप से आया. द्रव्य का भेद में नहीं गई ऐसे. समझाई ने बहु शैली करी थी. हम एक निश्चय में प्रकरण से बहु सारो छे.
આજે વાત કરી આમાં ક્યાંથી ગાય ગયો? આપણે અત્યારે વાત કરી આમાંથી ક્યાંથી નીકળ્યા?
દ્રષ્ટિ
આપણે જે અત્યારે વાત થઈ એ આમાં ક્યાંથી
નીકળ્યા? એક જ ગુણમાં દ્રવ ગુણ શરીરને ત્રણેયને સાધીએ છીએ. દ્રષ્ટિ મેં તો શરૂ કર્યો છે. પેરેગ્રાફ આપણે થઈ ગયો, જે બીજા પેરેગ્રાફને કરી લીધું છે. એક એક ગુણમાં દ્રવગુણ પર્યાય ત્રણેયને સાધીએ છે. શું તો આપણે ગુણની વાત અમે શરૂ કરી છે, પણ આપણે એનો વિસ્તાર કરીએ તો કે દ્રવમાં પણ દ્રવગુણ પર્યાય સાધી શકાય, પર્યાયમાં પણ દ્રવગુણ પર્યાય સાધી શકાય, ગુણમાં પણ દ્રવગુણ પર્યાય સાધી શકાય. જોવાનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. શું
તો કોઈને અભેદ છે એટલા માટે સાધી શકાય?
શું છે એ દ્રવ્ય નો અવયવ છે ને? ગુણ છે દ્રવ્ય નો અવયવ છે. અવયવ અવયવી પણ હોવાને લીધે ઝાડની ડાળીમાં વૃક્ષત્વ તો સાધી શકાય નહીં. ભલે વૃક્ષ આખું છે ને ડાળી એનું એક અવયવ છે, પણ વૃક્ષત્વ તો સાધી શકાય કે નહીં એમ કહેવું છે. પર્યાયને દ્રવ્ય થી અભેદ જોવો એમ અહીંયા નથી. અહીંયા પર્યાયને દ્રવ દ્રષ્ટિએ જોવી છે. પર્યાયમાં પર્યાયને દ્રવપણે જોવી છે, દ્રવપણે પર્યાયને જોવી છે, દ્રવ ભાવે પર્યાયને જોવી છે. એવો દ્રષ્ટિકોણ છે અહીંયા. અથવા બીજી રીતે પદ્ધતિસર કહીએ તો કે પર્યાયને દ્રવ્યાર્થિક નીતિ જોવી છે. પર્યાયને પર્યાયાર્થિક નીતિ તો જોયા, પણ પર્યાયને દ્રવ્યાર્થિક નીતિ જોવી છે. દ્રવ્યને દ્રવ્યાર્થિક નીતિ પણ જોવાય, અને દ્રવ્યને પરે આર્થિક નહીં પણ જોવાય. એમ કે બોલો મોદી સાહેબે કહ્યું જ્યાં નિશ્ચયાભાસનું પ્રકરણ સાતમું થયું ત્યારે નિશ્ચયાભાસે પર્યાયને સ્વીકારતો નથી. એકલા નિશ્ચિત દ્રવ્યને સમજ્યા વગર કલ્પના કરીને મુખ્ય કરી જાય છે, કલ્પના કરે છે. એને કંઈ દ્રવ્ય કંઈ સમજાયું નથી. પણ એને રોગ જોઈ લીધો ભગવાનજી સાહેબે નિશ્ચયાભાસે જો રોગ જોઈ લીધો તો એને રોગ શું છે કે પર્યાય માનતો નથી. તો એને એમ કહ્યું કે અનાદિ અનંત પર્યાય નો પિંડ તે દ્રવ છે. શું પરિભાષા કરી? અનાદિ અનંત પર્યાય નો પિંડ તે દ્રવ છે. તો રોગ પર્યાય નથી માનતો અને દ્રવ દ્રવ કૂટતો ખરો છો. હું કહું છું કે તમે તું જેને દ્રવ કહે છે ને એ એટલે પર્યાય નો પિંડ છે. બોલ હવે શું કરે? કહ્યું છે એક પર્યાય તો માનતો નથી. હું તો હું અનંત અનંત કાળના દ્રવ્યને પર્યાયનો પિંડ કહું છું. હું અનંત પર્યાયનો પિંડ છે. તો દ્રવ્યને પર્યાયથી નહીં દર્શાવી રહ્યા. એક વિશિષ્ટ જ્ઞાનનો દ્રષ્ટિકોણ થયો. એ વગર યથાર્થથી જેવું વસ્તુનું સ્વરૂપ છે, જેવું વસ્તુનું બંધારણ છે, અનુવાદ કરવામાં સંવિધાન રાખી
સંવિધાન
સંવિધાન કોન્સ્ટિટ્યુશન જે ડોક્યુમેન્ટરી કોન્સ્ટિટ્યુશન હોય એને સંવિધાન કહીએ આપણે. જેમ કે ભારતનું સંવિધાન બંધારણ કોન્સ્ટિટ્યુશન આ જાતનું છે, અમારા ભાગીદારોનું બંધારણ આ જાતનું છે. વસ્તુનું બંધારણ સાયન્ટિફિક કોન્સ્ટિટ્યુશન જોયું છે, પદાર્થનું બંધારણ.
વિજ્ઞાનનું પદાર્થ વિજ્ઞાન નામ છે.
હું તો વસ્તુ સ્થિતિ કહી શકાય પણ બંધારણ તો બંધારણ જ્ઞાનમાં એનો દ્રવ્ય ભાવ મુખ્ય થાય અને પર્યાય ભાવ જ્ઞાનમાં ગૌણ થાય એમ બને છે. જેમ કે આપણે ભાવ ભાષણનો વિષય લઈએ તો લક્ષણ તો ઉપયોગમાં છે, નાના પર્યાયમાં છે, પણ ત્યાં પર્યાયત્વનું ગ્રહણ નથી, ત્યાં સ્વભાવનું ગ્રહણ છે. અને તેથી આખો આખો સ્વભાવનું પહેચાન ઓળખાણ થઈ જાય છે. તે દૃષ્ટિકોણ ત્યાં કામ કરે છે. એવી રીતે બધામાં ત્રણેયમાં એ લાગુ પડે છે. એ દૃષ્ટિકોણ અપનાવવાનું ત્રણેયમાં લાગુ પડે છે અને પ્રયોજન સાધવા માટે જુદો જુદો ઉપયોગ છે. કેમ કે આ તો બધા નવો જ છે, દ્રષ્ટિકોણ એટલે નવો છે. અને બધા નવોનો સરવાળો એ છે કે પોતાના પ્રત્યે અંતર્મુખ દોરી જવું, સ્વરૂપ પ્રત્યે દોરી જવું, એ બધા નવોનો પ્રયોજન છે. ગૌણ મુખ્યમાં શું છે કે એક સાથે અનેક ગુણો જ્ઞાનમાં રહેવા છતાં પ્રયોજન બસ કોઈ જ જ્ઞાની મુખ્ય કરવું, જેમાં પ્રયોજન સાધવા માટે કોઈ જ નિયમની મુખ્યતા કરવી. બાકી બાકીનું ગણું પણ જ્ઞાન થઈ જવું, બાકીના જ નિયમનું ગણું પણ જ્ઞાન થઈ જવું, એને મુખ્યતા થઈ છે. અથવા અનેક ગુણો જ્ઞાનને સામે હોવા છતાં પણ પ્રયોજન વશ અથવા પ્રયોજનની સિદ્ધિ અર્થે કોઈ એક ગુણ ઉપર વજન દેવું, અને બાકી જણાતું હોય તો પણ વજન ઉઠાવી દેવું, ભાર દેવો, વજન દેવો, જોર દેવો, મુખ્યતા કરવી, એ એક અર્થમાં છે. એનું નામ મુખ્ય ભાવ છે.
માનસિક
એમ છે કે આ શ્રુત જ્ઞાનની અંદર આ પ્રકારની શ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ છે. મુખ્ય ગણ કરવાની શ્રુત જ્ઞાનની આ પ્રકારની પ્રવૃત્તિ છે. જ્ઞાની છે જેને સમ્યક શ્રુત જ્ઞાન વર્તે છે, કાયમ શ્રુત જ્ઞાની જે જ્ઞાની છે એને સમ્યક શ્રુત જ્ઞાન વર્તે છે. તો એ અનેક વિવિધ પ્રકારે પોતાના ઉદયની પ્રવૃત્તિમાં પણ પ્રવર્તતા પ્રત્યક્ષ જોવામાં આવે છે. આનું કારણ શું? એનું કારણ એ છે કે એની પરિણતિ ઉલટી ચાલે છે, ઉપયોગ નિષ્ફળ જાય છે. ઉપયોગમાં એમ ભાવ વર્તે છે કે હું આત્મા છું, હું જ્ઞાયક છું, હું પૂર્ણાનંદ સ્વરૂપ છું, એક અભેદ સ્વરૂપ છું, અને પરિણતિમાં હું શરીર રૂપ છું, હું રાગરૂપ છું, એમ ચાલે છે. એ પરિણતિ ઉલટી ચાલે છે.
એ નિર્વિકલ્પ પરિણતિ
આ નિર્વિકલ્પ પરિણતિ નિર્વિકલ્પ વ્યવસ્થિત પરિણતિ કદી સવિકલ્પ હોય નહીં, પરિણતિ નિર્વિકલ્પ હોય. શું તો બળવાન કોણ છે?
પરિણતિ
પરિણતિ બળવાન થઈ ગયા. જે બી ઉપયોગ બળવાન થશે તેની પરિણતિ પલટાઈ જશે. જે બી એ પ્રયાસ કરતા કરતા એ મુમુક્ષુ જીવ શુદ્ધ ઉપયોગમાં આવશે એટલે એ સર્વિકલ્પ દશામાં અન્યનો ઉપયોગ કરશે તો પરિણતિ આત્માને રહેશે. એટલે એમાં શું છે કે બળવાન છે એ મેજર ફોર્સ પ્રિવેલ્સ જેવી વાત છે. જેનો જોર વધારે બળિયાના બે ભાગ, જેનું જોર વધારે એ મુખ્ય રહે અને જેનું જોર ઓછું એ ગૌણ થઈ જાય. એટલે આમ સામાન્યપણે પરિણતિનું બળ વધારે છે, નાની લડાઈ લડે છે. પંચેન્દ્રિયની હિંસા થાય ને, હવે તો પંચેન્દ્રિયની માણસની સામે હિંસા થાય ને કે બીજું કંઈ થાય, યુદ્ધ કરે છે. ચક્રવર્તીઓ છે, રામચંદ્રજીએ રાવણ સાથે યુદ્ધ કર્યું, છતાં એની પરિણતિ એટલું કામ કરે છે કે એને અબંધ પરિણામ નીકળ્યા છે. લડાઈના મેદાનમાં એ ઊભા નથી, એ આત્મામાં ઊભા છે એમ જેવું જેવું કહેતા. નાની લડાઈના મેદાનમાં નથી ઊભા, નાની એના આત્મામાં ઊભા છે એ વખતે પણ એમ કહે છે. જાણકારી વધારે એ વખતે એમ કહે છે.
અખંડ સાધે છે,
હા, અખંડ સાધતા નથી, અખંડ સાધે છે. બધા જ્ઞાન અભિપ્રાય તો એ પરિણતિનું બળવાન પણ દેખાડવો છે. અને એ માનસિક વ્યાપાર નથી, કેવળ માનસિક વ્યાપાર નથી. ઉપયોગનું મુખ્ય ગૌણ બીજી વાત છે, અને ઉપયોગને પરિણતિ થઈને મુખ્ય ગૌણ એ બીજી વાત છે. મુખ્ય ગુણમાં બે ભેદ છે પાછા. ઉપયોગનું મુખ્ય ગુણ છે ટેમ્પરરી મુખ્ય ગુણ છે, ઉપયોગ પરિણતિનું મુખ્ય ગુણ પણ છે પરમેનન્ટ મુખ્ય ગૌણ પણ છે, કાયમી મુખ્ય ગૌણ પણ છે. એ ઘણી ઘણી એની વાત છે. એવું છે કે લગ્ન તો એકલા જ્ઞાનની પર્યાયને જ લાગુ પડે, પરિણતિમાં તો બધા ગુણોનું પરિણમન છે, સર્વગુણો સમ્યક્ત છે. આ તો શ્રદ્ધા આખે આખી પરિણમી છે જ્ઞાનીની. જ્ઞાનમાં લગ્નનો પર્યાય છે, અને ચારિત્રની પણ પરિણતિ છે, સુખની પણ પરિણતિ છે, પુરુષાર્થની પણ પરિણતિ છે, અનંતા ગુણોના પર્યાયને પરિણતિ કહેવામાં આવે છે. અનંતા ગુણોનો કાર્ય છે જ્ઞાનની અપેક્ષા એ લગતરૂપ, જ્ઞાનની અપેક્ષા એ લગતરૂપ છે. લગતરૂપ ગયા છતાં બળવાન બળવાન પણ એનું છે અને દુઃખે પણ એનું છે. જેટલું જેટલું જાણે છે બધું લગ્નમાં જે જાય છે,
તો પછી લગ્નમાં તો ઘણી બધી ચીજો ભેગી થઈ ગઈ. અજ્ઞાતિમાં તો રસના વિષયો જ જાય છે, એટલો આર્ટ છે
ઘણું ભેગું થાય છે.
લગ્નમાં તો જેટલું રૂપિયો બધું લગ્ન
ઘણું ભેગું થાય,
ઘણું ભેગું થાય. અજ્ઞાતિમાં તો રસનો વિષય જ પરિણમે છે.
શું છે કે હવે જરા વધારે જરૂરથી એનો વિચાર કરીએ તો મારી ગાયથી જોઈએ તો શ્રદ્ધા ગુણ છે ને એ પૂરી શક્તિથી પરિણમા છે. પૂરી શક્તિ એટલે કેટલી કે અનંત એટલે દંશન ગુણો તમને કયા છે. દંશન ગુણો ધર્મો છે એ જે કુલકુલ આચાર્યનું જે સૂત્ર છે એમાં બહુ ગંભીરતા છે. તેમાંથી જેટલું ગુણ કાઢીને એટલું નીકળે એવું છે એટલી બધી એમાં ગંભીરતા છે. શું તો એ જે અનંત શક્તિથી જે દર્શન ગુણ કરીને મેળવ્યો છે એની સામે જે બીજા બીજા પણ જે ગુણોનું રદ્દ થાય છે એનું દર કેટલું ઊંચો છે. આનંદ શક્તિ જે પ્રણમેલ્યો છે જે પ્રવૃત્તિ સાથે શ્રદ્ધાજન છે એમાં એનું અનંત સામર્થ છે. તેની તમે આ બીજા શું કામ કરે એ કરતું
જ્ઞાન શક્તિ હોય છે બીજાની શક્તિ હોય છે
એનું બહુ અર્થ છે. એવી રીતે ઉત્તમમાં છે કે જયારે આખો શ્રદ્ધાનું ઉલટો કરીને મેળ્યો છે અનાત્મા તે હું રાગ તે હું શરીર તે હું એટલા માટે આ સાથે બધો બેકાર જાય છે. એનું કામ જ પૂરી શક્તિ છે પરિણમવાનું છે. ઊંધી પડે તો ઊંધી પડે તો એટલે ને સૂંધી પડે તો એટલે બીજી રીતે પરિણમી જ ન શકે.
તો પછી પરિણામીનું જ કાર્ય ભગવાન થઈ ગયું
શ્રદ્ધા પરિણામી થઈ ગઈ શ્રદ્ધાનું કાર્ય ભગવાન થઈ ગયું
એટલે પરિણામી માં આવ્યું.
પરિણતિ
પરિણતિના પરિણતિ ભરવાન સાબિત થઈ
પ્રવૃત્તિ બળવાન છે. ઉચ્ચાર દ્રષ્ટિની પણ પરિણતિ બળવાન છે, સમય દ્રષ્ટિની પણ પરિણતિ બળવાન છે. કોણ જો ઉપયોગ બળવું થયો તો આખી પરિણતિને પણ ચાલી નાખે આખી અપેક્ષા છે.
સુદુર્ગમ નામ બધું જો બાળકી પરિણતિ સુદુર્ગમ નામ ઉપયોગી
શુદ્ધ ઉપયોગ નામ બોલ્યું ને એને કે પરિણામ જે ઉપયોગથી પરિણતિ ફરે એ શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધોપયોગ થયું. ઊંધી જે પરિણતિ હતી એ શુદ્ધોપયોગ એ બળવાનો ઉપયોગ થયો એટલે પછી ત્યાર પછી જે પરિણતિ ચાલુ હોય એ શુદ્ધ પરિણતિ થઈ ગઈ એને. અને પછી અશુદ્ધ પરિણતિ નથી કહેવાતી એને શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે. કેમ કે એ ઉપયોગી પરિણતિ અશુદ્ધ પરિણતિને પલટાવી નાખે
એને લગ્નની
જે લગ્ન છે એ તો
લગ્ન પૂર્વનું બધું લગ્નમાં છે
પણ પછી આ ઉપયોગ પૂર્વક બધું બોલતાનો પછી એક નવી વાત લગ્નમાં જઈ ને એ અશુદ્ધ ઉપયોગ નહીં ગઈ એ અશુદ્ધ ઉપયોગ નહીં ગઈ એટલે આખું લગ્ન બોલતાનો. આમાં શું છે કે સો ગાયની ઉના ટોળામાં એક ભેંસ ઉભી હોય તો કોઈ ગાયનું જ કહેવાય. વગ્ન છે એ કેવું છે એને જે જાદુ રહ્યું નામ બોલાય થોડું એનું નામ ન બોલાય. પરંતુ શુદ્ધ છે શુદ્ધતા માટે જણાય છે કે શુદ્ધતાની એમાં પ્રધાનતા છે પછી અલ્પ શુદ્ધ એવું ગણાય નહીં.
સ્મરણ
બી પુસ્તક પ્રશ્ન પાછળ દેવ બધું જ્ઞાનની ગજેન્દ્રની રમત છે. આપણે જે જ્ઞાનનું પ્રકરણ લખ્યું છે પોતાનું શીલન હું એક પહેલા વાક્ય નાખ્યું છે. પોતાનું શીલનમાં પ્રકરણ શરૂ કરતી વખતે એક વાક્ય મહત્વપૂર્ણ લખાણી છે. આત્માની અનંત શક્તિઓ મહેલની એક મુખ્ય શક્તિ જ્ઞાન છે. આ શક્તિની એટલે જ્ઞાન શક્તિની વ્યક્તિઓ અનેક વિવિધ પ્રકારે વિભિન્ન અવસ્થાઓમાં પ્રગટતી હોય છે. એટલે કે એક વાત પકડી એટલે આપણે જ્ઞાનને સમજી લીધું છે. એમ આની અંદર એટલી બધી વિભિન્નતા અને વિવિધતા છે અને એટલી બધી વાતો છે કે આપણે આત્માનું પ્રકરણ લખ્યું છે. આ બધી મોટી મોટી વાતો લખી છે. સૂક્ષ્મ વાતો પછી ઘણી છે
એની અંદર.
સંગ્રહ છે બધો લગ્નનો અર્થ જ પ્રાપ્તિ છે. લગ્નનો અર્થ સદ્યોગ એનો બીજો અર્થ કરે અઢાર મેળવ્યો તો પ્રાપ્ત છે. એક્વાયર્ડ નોલેજ
જે જાતિ સ્મરણમાં આવે છે એ
આવી સ્મૃતિ હોય છે. ભવિષ્કાળ હોય કે ના હોય
તો એ પણ ભૂતકાળ ક્યાંથી તપાય છે? લગ્નમાં છે તો હોય ને
એમાં એવું છે કે જે ગ્રહ છે એ નિત્ય છે એ પ્રત્યે જ્ઞાનનું કારણ છે. એક પ્રત્યે જ્ઞાન નામનો એક શબ્દ શાસ્ત્રકાર વાંધો છે
સ્મૃતિ
એટલે જે તે રૂપે છે એવું જે જ્ઞાનનું વિષય થવું એને પ્રત્યે જ્ઞાન કહે છે. એ દ્રવ્યત્વને કારણે છે નિત્યત્વને કારણે છે. કેમકે એ જે સ્મૃતિ છે એ વિસ્મૃતિની અપેક્ષિત અપેક્ષિત વાત છે. લગ્નમાં એવું નથી એટલે એ બે વિશે જુદો પડે છે.
લગ્નનો ઉપયોગ શું?
લગ્નનો ઉપયોગ પણ થાય છે.
લગ્ન જે આપણું જે એક સંગ્રહાલય થયો
કઈ
વાતાવરણ શું
બલવાન પણ મૂલ્ય છે તે ઉપયોગની ફેલ કરે છે
તે પરિણતિ દ્વારા થાય છે.
પરિણતિ તો લગ્નની છે કે નહીં?
લગ્નની
લગ્નની પરિણતિ છે.
લગ્નમાં લક્ષ્યની મુખ્યતા છે એટલા માટે એવું થઈ જાય છે ને? લગ્નમાં તો લક્ષ્યની મુખ્યતા છે ને? લક્ષ્ય સ્વરૂપ છે એની મુખ્યતા છે.
મુખ્યતા છે ભાવનામાં રહેલું એવું જ સ્વરૂપમાં આવે આવે સ્મૃતિનું પ્રકરણ બહુ વિચિત્ર છે. પાછું કે તમે 10 વર્ષ પહેલા મારા ઘરે આવીને તમે જે શાક ખાધું એ તમને યાદ આવે ને હવારે શાક ખાધું એ હજી ભૂલી જાઓ છો. હવારે શું શાક ખાધું કોઈ તારે યાદ નથી આવતું. એ રીતે તમે 10 વર્ષ પહેલા તમે કરુણાના ઘરે આ શાક ખાધું તો યાદ કરતા હો. કેવો વિચિત્ર વિષય છે કેવો છે સ્પેસિફિક પોઝિશન છે સ્મૃતિની. મધિજ્ઞાનનો એક ભેદ છે તો ચોક્કસ પ્રકારની સ્થિતિ છે એની સ્પેસિફિક વાત છે. સ્પેશિયલ વાત છે સ્મૃતિ વિસ્મૃતિની એક સ્પેશિયલ વાત છે. લંકોપયોગની એક સ્પેશિયલ વાત છે એમ છે. એટલે એકબીજામાં ઢાળી ન દેવાય.
પરિણતિમાં લક્ષ્મી સાથે કનેક્શન છે, સ્મૃતિ વિસ્મૃતિ સાથે કોઈ કનેક્શન નથી. જોઈએ તો લક્ષ્મી સ્મૃતિ સ્મૃતિની અપેક્ષા નથી તો પછી પરિણતિ છે એને સીધા
જે સ્મૃતિ વિસ્મૃતિ
કોઈ કારણ
લક્ષ્મી પરિણતિ સાથે બહુ જ્ઞાનનો પર્યાયમાં ઘણી ઘણી વાતો છે. ઘણી વાતો છે એ તો આપણે કરવા માંગે છે એમાંથી પછી આપણે આમાં કરવા માંગે છે. દુનિયાના સાયન્સ ભૌતિક સાયન્સ કરતા બહુ સૂક્ષ્મ વિજ્ઞાન છે. આત્મા બહુ સૂક્ષ્મ વિજ્ઞાન છે. કેમ કે ત્યાં તો ઇન્દ્રિય જ્ઞાનનો સ્થૂળ ઉપયોગ કામ કરે છે, અને અહીંયા તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય તમે પ્રતિપાદન કરે છે. ઘણું બારીક છે, ભૌતિક વિજ્ઞાન કરતા આ વિજ્ઞાન તો ઘણું બારીક છે. એટલે તો જીવ પ્રવચનો ગુરુ ગમ્યતા થાકે અતિ મતુ માન અવલંબન શ્રી સર્વ ગુરુ સુગમી અને સુખ ખાણ. એ વાત છે. લાકડા અને પોતે નાખ્યા છે, પાડા લાકડા એટલે ઊંડા સંસ્કાર પણ જ્ઞાનમાં પોતે જ નાખ્યા છે, એટલે આગળ પણ પોતાને કારણે છે, અને સર્વ થાય તો સર્વ પોતાને કારણે છે. આને તો સુગમ અને સુખ કારણમાં શું કીધું છે કે તું બહુ બુદ્ધિ વાળો હો, ઘણી કારણમાં બુદ્ધિ હોય તો થાકી જાય એવી આ વાત છે. કેમ કે આપણને બુદ્ધિ સ્થૂળ પડે છે, બુદ્ધિ થી ઘણો સૂક્ષ્મ વિષય છે. વિચારરૂપ જે બુદ્ધિ છે એનાથી આ વિષય ઘણો સૂક્ષ્મ છે, તો એમાં મોટા મોટા બુદ્ધિ વાળા થાકી જશે, ગતિમાન થાકી જશે. પણ જે શ્રી ગુરુ છે ને એ તમે શક્તિ વધારે એમ તમે જ્ઞાન કરાવશે, એ સુગમતાથી તમે જ્ઞાન કરાવી દેશે. મતલબ અવલંબન શ્રી શ્રી ગુરુ સુગમ અને સુખતા, લીધે સુગમતા છે અને એ સુખની ખાણ છે. અંદરમાં સુખની ખાણ પોતાનો આત્મા છે, અને બારમાં સુખની ખાણ શ્રી ગુરુ છે. એમ કહ્યું
છે નિમિત્તની અપેક્ષા વધારે તો ઉપાદાન વધારે, નિમિત્તનો જોર વધારે તો ઉપાદાન વધારે,
જોર તો ઉપાદાન બી વધારે કરવું શું જ્યાં યથાર્થ નિમિત્ત નો વિવેક કરે છે, વિવેક કરનાર તો ઉપાદાન છે ને, એ ઇનડાયરેક્ટલી ઉપાદાનની મુખ્યતા છે. જે ગુરુ શાસ્ત્ર પરમેશ્વર સત્પુરુષ આદિની જે ગુરુ વિવેક આદર સત્તા બ્રહ્માન એમ ઉપર તક બાર દ્રષ્ટિથી બાહ્ય દ્રષ્ટિથી જોવામાં એમ લાગે કે આ નિમિત્તની મુખ્યતા થઈ રહી છે, અને ઇનડાયરેક્ટલી ઉપાદાનની મુખ્યતા છે. ઉપાદાનની મુખ્યતા કરવી તો ડાયરેક્ટલી ઉપાદાનની મુખ્યતા છે, આ ઇનડાયરેક્ટલી ઉપાદાનની મુખ્યતા છે. મેં બે માં એક જ વાત છે, બે માં બે વાત નથી. સિસ્ટમ બની છે, એક ડાયરેક્ટ અને એક ઇનડાયરેક્ટ, એમ છે. વાત તો એક જ છે. ઘણી ગડબડ કરે છે, કા તમે બહુ સત્પુરુષ સત્પુરુષની વાત કરો છો તો નિમિત્તાની દ્રષ્ટિ નહીં થઈ જાય, ખસલા કરેલા છે લગભગ. એમ પાંચસો ને 27 નંબરનું છે પરમાત્મા પોતાના જ્ઞાનમાં વિવેક પ્રત્યે હોવાથી અરંતાદિકને સંભાળીને નમસ્કાર કરે છે. પ્રવચન છે મોક્ષ માર્ગ પ્રકાશકના પહેલા અધિકાર ઉપરના પ્રવચનોમાંથી આ બે મૃદુલો છે કે પોતાના જ્ઞાનમાં વિવેક પ્રત્યે હોવાથી અરંતાદિકને સંભાળીને નમસ્કાર કરે છે. એ જ વાલા સગા છે જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે, એમ ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો અર્યંતો જનબિંદો એ વગેરેને યાદ કરીને નમસ્કાર કરવામાં આવે છે. એમના ઉપકારને ભૂલતા નથી, એમના ઉપકારને ભૂલતા નથી. ઉપકાર ગુરુ તો સજ્જનતા નથી ગયો, પછી ધર્મનો તો સવાલ જ રહેતો નથી. અસજ્જનતામાં આવે, ઉપકાર ખુલે તો અસજ્જનતામાં આવે. અને ધર્મી પણ તો સજ્જનતાથી ઉપરનું સ્ટેજ છે, એમના ઉપકારની ભૂલતા નથી. કેટલાક જીવો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્રો વાંચીને કુળદેવ આદિના નામથી ચલાવે છે. આ દુષ્પંથમાં જે પૂછી ગયું માટે તે અનંત સંસારી જીવો છે, કેમ કે હવે ઉપકાર ભૂલી ગયા. એ કેવો પંચપરિવેષ્ટિઓનો ઉપકાર ભૂલી ગયા. જેને હવે હવે કે છે મુદ્દાની વાત હવે આવે છે, આપણે ચર્ચા ચાલીએ ને. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ્ય તો આવતું જ નથી. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ્ય તો આવતું જ નથી. કેમ કે જેને નિમિત્તનો વિવેક નથી, કેમ કે એ તો સ્થૂળ વિષય છે નિમિત્ત, અને આત્મા તો સૂક્ષ્મ વિષય છે. સ્થૂળ વિવેક જેની પાસે નથી એની પાસે સૂક્ષ્મ વિવેક ક્યાંથી હોય? તો સવાલ જ કદાચ હું એક વાતું કહે છે કે અહીંયા નિમિત્તનો વિવેક એ ખરેખર આત્માનો વિવેક છે. શું કહ્યું? પટાંગી સ્વામી બોલે છે લોકો. કાનજી સ્વામીની બીજી રીતે સ્વીકાર્યા છે કે કાનજી સ્વામી નિમિત્તને માનતા નથી, કાનજી સ્વામી નિમિત્તને માનતા નથી. કાનજી સ્વામીનું વચનમાં ફરી બને સમજો કે નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. ઇન્ડાયરેક્ટલી છે એટલે જ વાત છે, બાકી નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. લોકો નિશ્ચયના ભાને ભૂલા છે, એ નિમિત્તના વિવેકને ભૂલા છે અને નિશ્ચયની મુખ્યતા કરે છે. એ નિશ્ચયનું બાનું પકડીને ભૂલેલા જીવો છે અને વ્યવહારને તે સમજતા નથી, તેથી તે નિશ્ચયને વ્યવહાર બંનેમાં ભૂલેલા છે. સત્યાવીસ છે, બધી વાતો કરી છે, ખુલાસા બતાવી ગયા છે, સ્પષ્ટીકરણ આપી દીધું. શું કે છે? એક જ્ઞાન ગુણ છે, જે જ્ઞાન ગુણ છે તેનું જ્ઞાન રૂપ તો દ્રવ છે, દ્રવ જ જ્ઞાન સ્વરૂપે છે. જેને જ્ઞાન ગુણ છે તે દ્રવ કેવું છે? જ્ઞાન સ્વરૂપે છે તો દ્રવ જ જ્ઞાન, આત્મા જ જ્ઞાન સ્વરૂપે છે, એ દ્રવ લીધું છે, દ્રવ છે જોયો તમને. અને તેનું જાણપણારૂપ લક્ષણ તે ગુણ છે, તેની પરિણતિ તે પર્યાય છે, તેનું જાણકણા લક્ષણ તે ગુણ છે એટલે ગુણ શક્તિ છે, અને તેની પરિણતિ તે પર્યાય છે. આકૃતિ તે વ્યંજન પર્યાય છે, અને એની જે બહારની આકૃતિ છે તે વ્યંજન પર્યાય છે, અને જાણવાનો ભાવ થયો તે અર્થ પર્યાય છે, એક અર્થ પર્યાય છે, એક વ્યંજન પર્યાય છે. કોઈ પ્રશ્ન કરે છે
જાણ શક્તિ હોય છે,
એમાં શું કહ્યું છે? એ પ્રશ્ન થયો છે, ત્યાં ભાષા એવી છે પણ ગુણ તો જ્ઞાન છે, પણ આનંદ છે એમાં જાણપણાનું લક્ષણ નથી. આનંદ પણ ગુણ છે, અસ્તિત્વ પણ ગુણ છે, એટલે જ્ઞાન પણ ગુણ છે. જ્ઞાનમાં જાણ કરવું એવું લક્ષણ છે, ત્યારે આનંદમાં જાણ કરવું એવું લક્ષણ નથી, અસ્તિત્વમાં જાણ કરવું એવું લક્ષણ
નથી. જાણ શક્તિ જાણ કરવું
આ જાણ શક્ય, એને જાણ પણ શકે. અને પરિણતિ તે પર્યાય છે. તો પરિણામ નીકળવા માટે પરિણતિ શબ્દ લઈ લીધું, પણ તો ક્રિયા લીધી છે. પરિણતિ કહીએ ક્રિયા લેવી છે, ક્રિયા છે તે પર્યાય છે. જાણવાની જે ક્રિયા છે તે પર્યાય, આકૃતિ છે એ તો ક્ષેત્ર જે છે તે વ્યંજન પર્યાય છે. કેટલાક ક્ષેત્રમાં જે છે એ ક્ષેત્રની આકૃતિ તે વ્યંજન પર્યાય છે. એમની કોઈ પ્રશ્ન કરે છે કે જે પરિણતિ તે પર્યાય છે, જ્ઞાન ગુણો વિશે પર્યાય વડે આવ્યું છે, જ્ઞાન ગુણો વિશે પર્યાય વડે આવ્યું છે, તો પરિણતિ તો ન આવી, તો પર્યાય વડે જ્ઞાન ગુણોમાં કઈ રીતે આવ્યું? પ્રશ્ન ઉઠાવ્યો છે પ્રશ્નકારે, પોતાની સમજણ પ્રમાણે પ્રશ્ન ઉઠાવ્યો છે. જે પરિણતિ તે પર્યાય છે એનું જ્ઞાન ગુણ વિશે પર્યાય વડે આવ્યું, એ પર્યાય શું પ્રશ્ન કર્યો? અહીંયા અવાજ થયો બહાર તો જ્ઞાન ક્યાં ગયું? તો જ્ઞાન તો ક્યાં નહીં ગયું? ત્યાં તો પરિણતિ તો ન આવે ને, જ્ઞાન તો ક્યાં ગયું એમ કહીએ છીએ આપણે. તો આપણું જ્ઞાન ક્યાં ગયું? જે અવાજ થયો ત્યાં જ્ઞાન ગયું. ત્યાં પરિણતિ તો ત્યાં ના આવ્યું, તો પર્યાય વડે જ્ઞાન ગુણમાં કઈ રીતે આવ્યું? ખરે છે પ્રશ્ન સ્પષ્ટ કર્યો કે દૂરના ક્ષેત્રમાં એક ધરાજ આપ્યો બાપ, એટલે આપણો ઉપયોગ ત્યાં ગયો, ધ્યાન ત્યાં ગયું. તો પ્રશ્નકાલ એમ કહે છે કે અહીંયા ક્રિયા તો અહીંયા ચાલી છે, એટલે આપણે એમ કહીએ છીએ કે જ્ઞાન ગુણમાં ગયો, ધરાકામાં ગયો. તો આ કઈ રીતે આ બધું બને છે? ખરેખર સ્પષ્ટ થઈ જશે કે જે પરિણતિ તે પર્યાય છે. માઇન તમે કીધું હવે જ્ઞાન ગુણ વિશે પર્યાય વડે આવ્યું છે, તો પર્યાય વડે જાય છે. તો પરિણતિ તો ન આવ્યું, પરિણતિ તો અહીંયા થઈ છે, એટલે જ્ઞાન તો ક્યાં જીવન કહી છે આપણે? આ છે તો પર્યાય વડે જ્ઞાન ગુણમાં કઈ રીતે આવ્યું?
પોતાનું ક્ષેત્ર છોડીને ત્યાં
બધા સ્પષ્ટ સમજાવવા માટે ક્ષેત્ર લીધું. બાકી પંચેન્દ્રિયમાં કોઈ પણ નહીં હોય, પણ અહીંયા ક્ષેત્ર છે કે સાકર ગળી લાગે અથવા ઠંડી કે ગરમી પોતાને લાગી, તો મેં તો એવું ક્ષેત્ર નથી. પણ એક મહિના જ્ઞાન ગયું કે નહીં, જેને પરપ્રવેશ ભાવ કહીએ. ભ્રાંતિ શું થાય છે? પરપ્રવેશ ભાવની ભ્રાંતિ થાય છે. અવાજમાં જ્ઞાન ગયું, શરીરમાં ઠંડી લાગે તો ક્યાં જ્ઞાન ગયું, સાકર ગયું લાગે તો ક્યાં જ્ઞાન ગયું? ગુણમાં જ્ઞાન છે. જુદું ગુરુ ક્ષેત્ર હોય એવું કઈ નહીં, નજીક નું ક્ષેત્ર હોય એટલે જ નહીં સત્યાને વાત્ર અન્ય ક્ષેત્ર શબ્દ નથી વાત્ર. તો પ્રશ્ન નહોતો સમજાણો એટલે ક્ષેત્રનો પ્રશ્ન આવી ગયો. પછી પંચાગ્રીના કોઈ વિષય લઈ લેવા, બધું ક્ષેત્ર હોય કે નજીક ક્ષેત્રમાં હોય, હા એની સાથે કંઈ સંબંધ નથી, જ્ઞેય સાથે સંબંધ છે. એટલે એમને જ્ઞેય શબ્દ વાપરો છો કે જ્ઞાન ગુણ વિશે તો કરવા વડે આવેલું છે. એટલે શું છે કે જ્ઞેયમાં પ્રવેશ છે મારું જ્ઞાન,
અવલંબન કરતી
અવલંબન કરે મને તો ઠીક ભીતર ને થવા જતા હોય એસા લગતા
હોય,
પ્રવેશ હોય જતા હોય એસા લગતા હોય. ક્યાં? કે વૈસે મેં પ્રવેશ કરી દે એસા નહીં. બાપ ગરમી આવી બાપમાં બેડરૂમ એર કન્ડિશન એ સમજો, તો જૈસે અમને રૂમને પ્રવેશ કરી લીધા, ધ્યાન છે કે આમ તો ઠંડ લગતી હોય, બહારમાં ગરમી લગતી હોય, તો અમને ઠંડીમાં પ્રવેશ કરી લીધા. તો ક્યાં ક્યાં ગયું અમને પ્રવેશ કરી લે? જો ઠંડા એટમોસ્ફિયર હોય ઉસમે ક્યાં અમારા પ્રવેશ હોય ગયા હોય? ક્યાં પ્રવેશ તો નહીં હોતા, લેકિન અનુભવ હતા. અનુભવ પ્રકાશ ને દીપિંદી સાહેબ ને સરપ્રવેશ ભાવ કહા છે, ये पर प्रवेश भावरूप जो क्रांति है वही स्वसंवेदन को रोकने वाली है, तो संवेदन क्यों आविर्भूत नहीं होता है कि पर प्रवेश भाव के कारण वो स्वरूपित रह जाता है। प्रतिबंधक है, वेदन को प्रतिबंधक है,
नुकसान
होगा।
एकता
बुद्धि, एकता बुद्धि तो है, इसलिए एकता बुद्धि तो बहुत सूक्ष्म है। एकता बुद्धि में ऐसा है कि कुछ तीव्रता हो तो ही एकत्व हो, ऐसा नहीं है। मंद कषाय में भी एकत्व रहता है, जहां तक भिन्न बहुत लोग से अपना एकाकार शुद्धात्मा का अनुभव नहीं करे, वहां से व्यापक भाव रूप से वेदक भाव रूप से प्रत्यक्ष तौर पर तब तक आत्मा का विकल्प जो होता है उसमें भी एकत्व बुद्धि होती है। इसके पहले, अनुभव के पहले जो मैं एक हूं, न्यायक हूं, शुद्ध हूं, ऐसा सूक्ष्म विकल्प अंतर्विकल्प जिसको बोलते हैं उसमें भी एकत्व होता है, बहुत
सुखी। तो बच्चे ज्ञान के लिए क्या ज्ञान बिल्कुल चलने के लिए प्रश्न है, ज्ञान और परिणति
क्रिया क्रिया ले परिणति के न्याय ज्ञान की क्रिया ले
ज्ञान
क्रिया ले ज्ञान के ज्ञान हमें दृष्टि पे ज्ञान की क्रिया परिणाम तो रिजल्टेड पोजिशन फर्ती बदलती क्रिया परिणति। ये भाषण में अंदर अनुभव अनुभूति परिणाम और परिणति ज्ञान और ज्ञप्ति अंदर क्रिया क्रियावाचक है। पाषण देखता लागी ने इकारांत थाय से ती 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 जो आया करे बच्ची क्रियावाचक शब्दों ने बदलती है व्याकरण में अंदर चालू क्रिया ने बतावी है, क्या चालती क्रिया ने बतावी है, वर्तमान क्रिया सूचक ये शब्द से बता।
ज्ञान में जो विरल स्थिर है सामान्य ज्ञान में विशेष ज्ञान अब परिणति की जगह है स्थिर विषय सामान्य ज्ञान का विशेष ज्ञान
नहीं अपना पति परिणति नहीं तो परिणति क्रिया સમય સમય ઉત્પાદન 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 આખી પરિણામો થાય છે, એક જ છે અને પલટા છે આખી આખી પરિણામ પલટાય છે, પછી એમાં બધું પલટાવેલા પરિણતિમાં બધું
પરિણતિ ક્ષણે ક્ષણે પલટાતી કરી
પરિણતિ ક્રિયા છે, ક્રિયા પલટા એનું નામ જ ક્રિયા, ન પલટા કરી ક્રિયા કેમ કહેવાય? સમયસારમાં શું લીધું કે આત્મા કરતા આત્મા એક વસ્તુ છે એ કરતા પર્યાવરણનું કાર્ય અને પરિણતિ એની ક્રિયા એમ લીધું છે
કાર્યની ક્રિયામાં
કાર્ય એટલે ઓરિયન્ટેડ રિઝલ્ટ પરિણામ જેને કહીએ આપણે વસ્તુ પ્રયોગ ના વસ્તુ બનાસીદાસ જે પદ બને ને વસ્તુ પ્રયોગ ના વસ્તુ એક નામ ત્રણ છે કર્મ પરિણામ ક્રિયા પરિણામ પર્યાય થી ફેરવી વસ્તુ વસ્તુ એક ત્રણામ તો બનાવે છે કે નહીં આમ ધ્યાન દેવા જોઈએ કેટલીક વાતો હોય છે બનાસીદાસ નું નાટક સમય સાધવું કરે છે કર્મરૂપ પરિણામ કર્મરૂપ એટલે કાર્યરૂપ પરિણામ કાર્ય થયું તો એનું પરિણામ આપણે બને નિશાળ માણસ કે જેને પરીક્ષા દીધું એ પરિણામ આવ્યું છે એટલે ઓરિયન્ટેડ રિઝલ્ટ આખું વર્ષ ગણ્યું હવે એનું પરિણામ શું કે નાપાસ થયો કે પાસ થયો એનું પરિણામ પછી એક એક ધોરણમાંથી બીજા ધોરણમાં ગયો એ ક્રિયા થઈ ક્રિયા પર્યાય થી ફેરવી વસ્તુ પ્રયોગના ફેરની એટલે ફેર બદલી બદલતી બદલતી વાતને ક્રિયા કહે છે પરિણામ એક સમયને સ્થિર છે અને બદલે છે તે ક્રિયા છે એને કહે છે તો જૈન દર્શન છે બહુ સૂક્ષ્મ બધું બાળની ખાલ ઉતરવાની વાત છે બધી
પરિણતિ કેવી રીતે લે પરિણતિ કેવી રીતે લે
ત્યાં પરિણતિ કેવી રીતે લે
એટલે આમાં
ક્રિયા ક્રિયા થઈ અને એક પરિણામ
આવ્યું
ત્યાં પરિણતિ ને કેવી રીતે લેવું
એટલે પરિણામ બદલાવાનું કોઈ પરિણતિ એક પરિણામ બદલાય ને બીજું પરિણામ છે તો જો બદલવાનું
પરિણામ તે જ પરિણતિ થઈ
નહીં બદલવાની ક્રિયાને અહીંયા પરિણતિ કહે છે ભાઈનો પ્રશ્ન એ છે કે જ્ઞાન અને પરિણતિમાં ફેર શું પાડે છે કે બદલતી ક્રિયા એને ક્રિયા સૂચક છે એટલે ભક્તિ અનુભૂતિ પરિણતિ આ બધા ક્રિયા સૂચક છે નામો ક્રિયા સૂચક નામ છે ક્રિયા સૂચક નામ કયો અથવા ક્રિયા પ્રધાન નામ કયો નામ પાડવાનો અનેક પ્રકાર છે એમાં એક ક્રિયા પ્રધાન નામ પાડવાનો પણ પ્રકાર છે વ્યાકરણની અંદર શું અંગ્રેજીમાં એને એડવર્બ કહેવાય છે એડવર્બ કહેવાય છે જે કોઈ વસ્તુ હોય એના વિશેષણને એડજેક્ટિવ કહેવાય છે જ્યારે ક્રિયાના વિશેષણને એડવર્બ કહેવાય છે વ્યાકરણની અંદર દિવ્યામર ભણ્યા હોય તો બહુ ખ્યાલ આવે છે
ક્રિયા વિશેષણ નામ નામ ક્રિયા છે
ક્રિયા વિશેષણ તેનું સમાધાન અમે તો વ્યાકરણ આવે સાયન્સ આવે ગણિત આવે બધી દુનિયાભરની વિદ્યા આવે જાતની વિદ્યા છે ને એ સર્વોપરી વિદ્યા છે આખા જગતમાં વિદ્યા અસંખ્ય પ્રકારની કેટલી અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે નવી વિદ્યાઓ છે તંત્ર મંત્ર જંતરની વિદ્યાઓ છે કઈક પ્રકારની વિદ્યાઓ છે ભણતરની વિદ્યાઓ છે ગણતરની વિદ્યાઓ છે એમાં અધ્યાત્મ વિદ્યા સર્વશ્રેષ્ઠ છે એ રીતે અનેક જાતના રસ છે શૌર્ય રસ ને હાસ્ય રસ ને પુરાણારસ ને પુરાણારસ એમાં શાંત રસ છે એ
સર્વશ્રેષ્ઠ
એ અધ્યાત્મ સાથે જોડાયેલા શાંત રસ છે
બીજું છે વક્તાના સ્વરૂપમાં
કે વક્તા જૈન ધર્મનો વક્તા અધ્યાત્મ સર્વસ્વાળો હોવો જોઈએ અધ્યાત્મ તત્વનો વક્તા હોવો જોઈએ પછી એને વ્યાકરણ પછી એને સંસ્કૃત પછી એને બીજી ભાષાઓ બધી જે કાંઈ આવડતું હોય તો વધારે સારી વાત છે મુખ્ય એને અધ્યાત્મ તો આવડતું હોવું જોઈએ અધ્યાત્મ શૂન્ય હોય તો એ વક્તા નકામો એને વક્તા તરીકે સાંભળવા ન બેસે ના પાડી એને માફ કરવો પછી એને ગાતા આવડતું હોય એને સ્મરણ વધારે રહેતું હોય એની સ્મૃતિ વધારે હોય એનું વાંચન વિશ્વ હોય એને જગતના અનુભવો ઘણા હોય એ બધું પછી એની વિશેષતાઓમાં જાય છે અધ્યાત્મ મુખ્ય આવું જોઈએ શું કરે છે કે થોડું ઘણું જાણતાનું થાય છે ત્યારે ઉપદેશ શક્તિ થઈ જાય છે આચાર્ય બની જાય છે જલ્દી ગુરુપદમાં આવી જાય છે ઉપદેશ પદમાં આવી જાય છે એ ભોગ ક્યારે કરવા જેવું નથી સામાન્ય રીતે આપણે ત્યાં સમૂહ સ્વાધ્યાય ચાલે છે સમૂહ વાંચન ચાલે છે સમૂહ સત્સંગ ચાલે છે અને એની અંદર જેને વાંચવાનું હોય કે બોલવાનું હોય તેને થોડુંક શીખ માહિતી આપવામાં આવે છે તો નીચે બેસાડે એને બધા બધા નીચે બેસે તો એમાં જો ભૂલ કરે એનો ઉપદેશકના મૂળમાં આવી જાય તો એનું પતન થાય બીજું કાંઈ ના થાય એનું અધપતન થાય એ નીચે પડી જાય એટલે કૃતારી દેવી 837 નંબરનો પત્ર લખ્યો છે અને આપણે એનો આધાર તત્વનું શીલનમાં સ્વાધ્યાય પદ્ધતિમાં એ વાત બીજી છે સ્વાધ્યાય કેવી રીતે કરવો કઈ પદ્ધતિએ સ્વાધ્યાય કરવો એ વાત આપણે તત્વનું શીલમાં એક પ્રકરણ નાખ્યું છે તો ઉદ્દેશકનું પદ તો સર્વજ્ઞ વિતરાગ જૈન પરમેશ્વર સિવાય તીર્થંકર પૂર્વ સિવાય કોઈ નથી તે બાબત છે કેમ કે એ સર્વ પદાર્થના સર્વ રીતે જ્ઞાતા છે
એટલે એમના ઉદ્દેશમાં ક્યાંય ક્ષતિ હોય નહીં, ક્યાંય ભૂલ હોય નહીં, ક્યાંય અજાણપણ હોય નહીં, ક્યાંય પક્ષપાત હોય નહીં, ક્યાંય પ્રેજ્યુડાઈસ હોય નહીં, ક્યાંય ન હોય. વિતરાગ ભાવે મારે નીકળે છે. અને એથી પછી બીજા નંબરનો પદ છે એ નિર્ગ્રંથ ગુરુનો છે. સત્યાસ સ્થાન વર્તી નિર્ગ્રંથ ગુરુ છે તે ઉદ્દેશક તરીકે સ્વીકારવા યોગ્ય છે. ત્યાર પછી કોઈ ઉપદેશકનો પદ નથી રહેતો. કેમ કે જે નિર્ગ્રંથ ગુરુ છે એ તિલકુશ માત્ર પરિગ્રહ રહી જ છે, અને જે પૂર્ણ વિતરાગતાનો ઉપદેશ આપે છે તેને તેઓ અનન્ય ભાવે સાધી રહ્યા છે, અને જે ઉપકારના સાધીને પૂર્ણતાને પામી જશે. એટલે પૂર્ણતાને સાધતા સાધતા એનો પૂર્ણતાનો ઉપદેશ આપે છે, માટે તે ઉપદેશ આપવાના અધિકારી છે. બસ એથી નીચે પછી ઉપદેશ પદ નથી. ચોથા પાંચમા ગુણસ્થાનની ના પાડી છે. શા માટે ના પાડે છે? એમને તો માર્ગ જોયો છે, તો એમને તો ઘર જોયું છે, રસ્તો જોયો છે, વિધિ જાણે છે, તો કંઈ દર્શાવી શકે છે. શું જાણકાર હોવાથી દર્શાવી શકે છે, તો ઉપદેશ આપવાની મનાય છે. એમને કેમ ઉપદેશ આપવાની મનાય છે? કેમ કે એમનું જે દેશવિરતીપણું કે અવિરતીપણું છે તે પરિપૂર્ણ નિર્દોષતા સાથે સુસંગત નથી. વિસંગતતા બહારમાં દેખાય એવી છે, શ્રોતાઓની એની વિસંગતતા દેખાય. એટલે આ અત્યારે તો ઉપદેશ આપે છે, પછી દુકાને જઈને વેપાર કરે છે. એટલે જે ગ્રહસ્થિમાં છે એ ઉપદેશકને યોગ્ય નથી. મુમુક્ષુનો તો પછી કોઈ ક્લાસ જ નથી ઉપદેશક થવાનો. એના બદલે મુમુક્ષુની ભૂમિકામાં રહીને કોઈ ઉપદેશક થઈ જાય તો પોતાનું ઘણું અનિષ્ટ કરી લે, બહુ નુકસાન કરી. એટલે ક્યારે પણ ઉપદેશક ન થવું, અને ઉપદેશક પદ્ધતિથી કોઈ ઉપદેશ આપતા હોય તો એ મુમુક્ષુને સાંભળવા નહીં. કેમ કે ઉપદેશક થઈ ગયા કહેવાય, ગુરુ થઈ ગયા કહેવાય, ગુરુ થઈ શકવાની એની કોઈ પરિસ્થિતિ નથી. તો ઉપદેશકના એને પરીક્ષા કરવા જેવી છે. મુમુક્ષુ હોય અને સત્સંગ કરતા હોય કે સ્વાધ્યાય કરાવતા હોય તો ઉપદેશક બુદ્ધિ અને ઉપદેશકના ટોનમાં સ્વાધ્યાય કરાવી શકે ક્યાં? આ એની પરીક્ષા કરવી જોઈએ.
ઉપદેશકના ટોન કેવો હોય છે?
ઉપદેશકનું ટોન એવું હોય છે કે પોતે ઉપદેષ્ટા તરીકે વાત કરે,
એટલે આમ કરો આમ કરો એવું ને,
આવી રીતે કેવી રીતે આવી જાય એ લક્ષણમાં આવ્યો. ઉપદેશક પણ દ્રષ્ટિકોણથી જોયો એટલે નજરો ત્યાં સુધી ખ્યાલ ના આવે, પણ પરીક્ષા દ્રષ્ટિએ જોયો એટલે ખ્યાલ આવી જાય. ઉપદેશક પણ આથી વાત કરે છે, કેમ નહીં આવવું જોઈએ? આ તો સત્સંગનો પ્રકાર છે.